આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેઉવા વાંચે છે. રાજ્યના ખેડૂતો માટે 1,419 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર. ઓક્ટોબર માસ દરમિયાન થયેલા નુકસાન સામે પણ મળશે વળતર. કેન્દ્ર સરકારે સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં નાગરિકો સમક્ષ વિચાર રજૂ કરશે. ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી 3 દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઈ માટે 1,419 કરોડ રૂપિયાથી વધુનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્ય ભંડોળમાંથી વધારાના 322 કરોડ 33 લાખ રૂપિયાની ટોપઅપ સહાય પણ અપાશે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા આશરે 7 લાખથી વધુ ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1,000 કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલ વિસ્તારોના ખેડૂતોને પણ સરકાર સહાય કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા ખેડૂતોને ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવાની રજૂઆતો મળી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, વાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. આ જિલ્લાઓમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન, કઠોળ તેમજ શાકભાજી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉર્જા વિભાગની 4 વીજ વિતરણ કંપનીઓમાં નવી નિમણૂક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઉર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને સંબોધતા જણાવ્યું કે આવી ટીમની કાર્યકુશળ ઉર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઉર્જાવાન બન્યું છે. સરકારે આ વર્ષથી 2 વર્ષ માટે સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. સરદાર પટેલે દેશ માટે આપેલા પ્રદાનનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ ઉજવણી સરદાર પટેલની નોંધપાત્ર સિદ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રતીક છે. સરદાર પટેલના પ્રદાન પર ભાર મૂકતા શ્રી શાહે કહ્યું કે વિશ્વની સૌથી મજબૂત લોકશાહીની સ્થાપના પાછળના સ્વપ્નદ્રષ્ટા તરીકેનો તેમનો કાયમી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્ય ભૂમિકા અવિસ્મરણીય છે. રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઇજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવાયું છે. રાજ્ય સરકાર દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઈકાલે હેલ્મેટ અંગેની એક ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અમુક કર્મચારી પોતાના વાહનો બહાર પાર્ક કરીને હેલ્મેટ ન પહેરતા પગપાળા જ કચેરીમાં પહોંચ્યા હતા, તો અમુક કર્મચારી હેલ્મેટ પહેરવા માટે પરત ફર્યા હતા અને હેલ્મેટ સાથે આવ્યા હતા.
રાજ્ય સરકારે હાલ જે હેલ્મેટ અંગે સંબંધિત પરિપત્ર કરેલ છે, આ બાબતની તમામ શહેરીજનોને અમલવારી કરવા માટે એક અપીલ કરવામાં આવે છે. સાથોસાથ જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એ લોકોનું અત્યારે હાલ એક જાગૃતિના ભાગરૂપે એમનું પણ સિક્યોરિટી દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી હેલ્મેટ વગરના મિત્રો હેલ્મેટ પહેરીને જ સિટીમાં મુસાફરી ટુ વ્હીલર ઉપર કરી શકે તે એમને ખ્યાલ આવે એ માટે આ એક ઝુંબેશ શરૂ કરવા તમામને મારી વિનંતી છે કે આપ હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરો. કે જે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઓક્ટોબરે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત માય જીઓવી અને નમો એપ પર પણ મંતવ્ય મોકલી શકાશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક પર કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે તે પહેલા સુરતીઓને આનંદ પ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શહેરના તમામ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે 4 મહિના બાદ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સરકારની SOPના આધારે 11 જેટલા ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે, જે વિશે સુરતના DCP હેતલ પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું.
શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્પેશિયલ ગેમ ઝોન માટે GDCR ની માર્ગદર્શિકા 5-9 રોજ બહાર પાડવામાં આવી. આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક સેફ્ટી કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં મોર ધેન 10 થી વધારે ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિ જે છે સામેલ હતા. એમ્યુઝમેન્ટ પાર્ક્સ અને કે જે પણ આ પાર્ક ધરાવનાર છે એને ક્વોલિફાઈડ પર્સનની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત એમણે પોતાની રીતે સેફ્ટીના જાણકાર માણસોને પણ હાયર કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઓક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અહીં વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમની આ મુલાકાત સંદર્ભે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ એરપોર્ટ, ટાટા એરબસ કાર્યક્રમ સ્થળ, C295 ફાઇનલ એસેમ્બલી લાઇન સેન્ટરની મુલાકાત તેમજ કાર્યક્રમના સ્થળે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે DYSP ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 9 જેટલી પેન્ડિંગ રહેલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
કુલ 9 જેટલી અરજીઓ અત્રે મળેલ, જેનો મામલતદાર અંકલેશ્વર સાહેબ તથા TDO સાહેબ સાથે મળી અને બંને હકારાત્મક અભિગમ સાથે નિકાલ કરવામાં આવ્યો છે. આ 9 અરજીઓ જે છે અલગ અલગ પ્રશ્નો ઉપરની હતી, જેમાં કેટલાક દબાણ બાબતની, કેટલીક રેવન્યુ મેટરની, કેટલીક જમીન સંપાદનમાં વળતર બાબતની, એમ વિવિધ પ્રકારની અલગ અલગ અરજીઓ હતી, જેનો સરકારશ્રીના સૂચના તથા માર્ગદર્શન મુજબ હકારાત્મક અભિગમથી નિકાલ કરવાનો પ્રયત્ન આજે કરવામાં.
રાજ્ય સરકારે દિવાળીની રજાઓ જાહેર કરી છે ત્યારે દિવાળીના બીજા દિવસે પડતર દિવસે રજા જાહેર કરાઈ છે. આ દિવસની રજાને બદલે એના પછીના બીજા શનિવારને 9 નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આ પડતર દિવસની રજાને લીધે દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ તથા ભાઈબીજની એમ 4 રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા. મહિલા ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી 3 વન ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના વડપણ હેઠળ ભારતીય ટીમ આ મુકાબલામાં ઉતરશે. સ્મૃતિ મંધાના, રાધા યાદવ, રેણુકાસિંઘ સહિતના ખેલાડીઓ ટીમને જીત અપાવવા માટે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ મહિલા T20 વિશ્વકપ વિજેતા સોફી ડેવિડના વડપણ હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમ ફરી એકવાર જીત સુનિશ્ચિત કરવા માટે મેચમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે શરૂ થનાર ICC મહિલા વિશ્વકપના અનુસંધાનમાં આ ત્રિદિવસીય મેચની શ્રેણી રમાવા જઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું દાના વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારો ઉપરથી પસાર થશે, જેની ખાસ અસર ગુજરાત પર વર્તવાની શક્યતા નહીવત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના ખેડૂતો માટે 1,419 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર. ઓક્ટોબર માસ દરમિયાન થયેલા નુકસાન સામે પણ મળશે વળતર. કેન્દ્ર સરકારે સરદાર પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં નાગરિકો સમક્ષ વિચાર રજૂ કરશે. ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી 3 દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ. અને રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.